તારીખ 15/4/1985 શ્રી પરમાગમ સાર બોલ નંબર 889 890 અને 891 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 520
નિમિત્ત એટલે શું? આમ તો જગતના સર્વ પદાર્થો પોતાની નિજ શક્તિને ધારણ કરતા હોવાથી દરેક પદાર્થ ખોટી તો પોતાના ઉપાદાન સ્વરૂપે છે. ઉપાદાન એટલે નિજ શક્તિ અને નિમિત્ત એટલે સંયોગ પણ આમ બેનો સીધો અર્થ છે. દરેક પદાર્થને પોતામાં પોતાની શક્તિથી કાર્ય કરવાનું થઈ જ રહ્યું છે, બની જ રહ્યું છે. એ કાર્ય થાય છે ત્યારે બહારમાં અનેક પ્રકારના સંયોગ હોય છે. એ અનેક પ્રકારના સંયોગમાં જે સંયોગને મેળ હોય છે એને નિમિત્ત એવું નામ આપવામાં આવે છે. છે દ્રવ્યો આ જગતમાં સંયોગ રૂપે અનાદિથી છે, એટલે સંયોગ લાવવો લઈ જવો દૂર કરવો એ પ્રશ્ન નથી. કેમ કે અનાદિથી અનાદિ અનંત છે એ પદાર્થ વિશ્વની અંદર સંયોગ રૂપે છે. જ્યારે જે જે પદાર્થમાં જે પ્રકારનું કાર્ય થાય છે ત્યારે સંયોગ મેળવાળો છે કે મેળ વિનાનો છે એવું એ જ્ઞાન કરાવવામાં આવે છે. સંયોગનું જ્ઞાન કરાવવામાં આવે છે. એ સંયોગનું જ્ઞાન નિમિત્તના નામે કરાવવામાં આવે છે કે આને આ નિમિત્ત છે, આને આ નિમિત્ત છે, આને આ નિમિત્ત છે. એ વિષય ચાલે છે કે પરદ્રવ્યથી પરિણામ બગડે બીજી નીતિથી, તો દ્રવ્યની પરિણતિ સ્વતંત્ર રહેતી નથી. દરેક પદાર્થની પોતાની પરિણતિ છે એ સ્વતંત્ર છે. પદાર્થ સ્વતંત્ર હોવાથી તેના પરિણામ પણ સ્વતંત્ર છે. પદાર્થનું અસ્તિત્વ સ્વતંત્ર છે તેથી તેના સર્વ ગુણો અને સર્વ પર્યાયો પણ સ્વતંત્ર છે. જો બીજા પદાર્થથી બીજા પદાર્થનું આધીનપણું સ્વીકારવામાં આવે તો તે પદાર્થની પર્યાય સ્વતંત્ર નહીં રહેતા તે દ્રવ્ય પણ સ્વતંત્ર રહેતું નથી. અને દ્રવ્ય સ્વતંત્ર ન રહે તો જગતમાં કોઈ વસ્તુ વ્યવસ્થા પણ ન રહે. એ પરિસ્થિતિ ઊભી થાય. એને ઇતરે ઇતર દોષ, ઇતરે ઇતર આશ્રય દોષ એ નામનો દોષ શાસ્ત્રમાં કહ્યો છે. આના આધારે આને રહેવું પડે, એના આધારે એને રહેવું પડે, બીજાના આધારે બીજાને રહેવું પડે, એના આધારે વળી ત્રીજાને રહેવું પડે, એના આધારે ચોથાને રહેવું પડે. એમ એકબીજાનો આશ્રય કરતા કોઈ છેડો ન આવે એવો ઇતર ઇતર આશ્રય દોષ, ઇતરે ઇતર આશ્રય દોષ કહેવામાં આવે છે. દ્રવ્યના નાશનો પ્રસંગ તો એટલા માટે આવે છે કે એક બે દ્રવ્ય જુદા ન રહે તો બે દ્રવ્ય એક થઈ જાય. કાં તો બે દ્રવ્ય જુદા રાખો ને કાં બે દ્રવ્યને માન્યતામાં એક કરો. જો માન્યતામાં એક કરો તો કોઈ એકનો નાશ સ્વીકારવો પડશે. ને જુદા રહે તો જુદા પણ એ કામ કરે છે. મતાંતર ચાલે છે એમાં પણ ઘણા એવી રીતે કે છે, બધું આમ તો સરવાળે એક જ છે, વાત ખોટી છે. બે મત પીડ્યા વિના બે પણ આવે જ નહીં, જુદા પીડ્યા વિના બે મત પણ થાય, જુદો પડે ત્યારે જ બે મત થાય, બે મત થાય ત્યારે જુદો પડે. જુદો છે ને બે ના એક મત છે એ વાત મેળ ખાતી નથી. આવે છે ને સાંખ્ય ના પ્રકારની વાત આવે છે, એવી જુદી જુદી વાત જુદા જુદા નયનો વિષય જૈન દર્શનમાં છે, પણ થોડોક મેળ દેખીને અને પુણ્યનો પ્રભાવ જોઈને એમ કે આપણે તમે એક જ છીએ, તમે કયો છો એવું જ અમારે બધું એવું જ અંદર આવે છે, અમારામાં પણ બધું
એવું જ આવે છે,
એવું જ આવે છે. તો જુદા પડવાનું બનતું નથી, મત ભિન્ન હોય છે ત્યારે જુદા પડવાનું બને છે, પણ અભિપ્રાયનો ભેદ છે એ પાયાનો ફેરફાર છે. બાકી ઉપર ઉપરની વાતો મેળ ખાય એનાથી કાંઈ અભિપ્રાય બદલાતો નથી. પોતે પરિણામ બગાડે તો પરદ્રવ્યને નિમિત્ત કહેવાય છે. જે પરિણામ જે બીજા પદાર્થને લક્ષમાં રાખીને પોતે બગાડે છે ત્યારે તે પદાર્થ ઉપર નિમિત્તનો આરોપ જાય છે. તે પદાર્થ જણાવવા છતાં પણ પરિણામ ન બગાડે, પોતે પોતાના પુરુષાર્થમાં રહે, તો એ પદાર્થને પરિણામ બગડવાનું નિમિત્ત એવો આરોપ લાગુ પડતો નથી. એક જ પ્રસંગ એક માણસ માટે ખુશીનો વિષય થાય ને બીજાના માણસ બીજાને માટે દુઃખનો વિષય થાય, બને છે?
બને.
તો જેને સુખ થયું તેના સુખનું નિમિત્ત ગણાય છે ને જેને દુઃખ થયું તેને દુઃખનું નિમિત્ત કહેવામાં આવે છે. એવા શબ્દો બીજા બીજાને ઉદ્દેશીને કોઈ ઉચ્ચાર્યા હોય તો રાજી થાય, રાજીપાનું નિમિત્ત થયું, ત્યાં ગુસ્સો કરે તો ગુસ્સાનું નિમિત્ત થયું. પોતે જેવી કલ્પના કરે છે, કલ્પના જ કરે છે ને,
કલ્પના
જેવી કલ્પના કરે છે પોતાને કારણે કરે છે, સામા પદાર્થ ને કારણે હિતેચ્છુ માણસ હોય છે, કઠોર ભાષામાં કડક ભાષામાં કડવા શબ્દોમાં ઠપકો આપે છે, તો પણ સમજદાર માણસ દુઃખ લગાડતો નથી. મારા હિતની વાત કરે છે, મારા હિત શું છે, મારા ખાસ નહીં છે એટલે એને આટલું દુઃખ થાય છે અને કહે છે, એમ સમજીને એ સવળું લે છે. એમાં કોઈ અવળું લે તો એ એ જ કડો ઠપકો એને દ્વેષનું નિમિત્ત થાય, સવળું લે તો એ ઠપકો એને રાગનું નિમિત્ત થાય. શ્રી ગુરુ ઠપકો દેતા હોય, શ્રી ગુરુ શિષ્યનો દોષ જોઈને ઠપકો આપે. તો લાયક જીવ હોય એ હિતનું કારણ સમજીને શ્રી ગુરુનો ઉપકાર માને છે, આપનો ઉપકાર છે કે આપ અમારા દોષને કહો છો અને દોષ દૂર કરવામાં આપ નિમિત્ત છો. લાયક ન હોય તો એને દ્વેષ થાય, એ મને આમ કહે છે, મને છે જ નહીં મારામાં, મને આમ કહે છે. સ્તુતેની તે છે, લાઢમાં રાખીને કોઈ વખાણ કરે અભિપ્રાય પકડે છે, ખુશી નથી થતો, કટાક્ષમાં બોલે છે એમ કે, અથવા એમ કે છે કે તમને ન, બીજાને તો ખબર ન પડે, બહુ તમારા વખાણ કરે કે તમને ન ખબર પડે, એ દાઢે છે મને એમ કે, તમને ખબર નથી એની, એમ કરીને દ્વેષ કરે, વખાણ કરતો એના પર દ્વેષ કરે. એનો અર્થ એ છે કે પોતે જે રીતે પરિણમે છે એવો આરોપ કરવામાં
આવે છે. બરાબર,
શબ્દો તો પૂતગળ છે, બીજા જીવનો ગમે તે પ્રકારનો અભિપ્રાય તે તેનો પર્યાય ને તેનું પરિણામ છે. પૂતગળ શબ્દો પણ ભિન્ન છે ને એનો પરિણામ બીજા જીવનું પણ ભિન્ન છે અને પોતે પણ ભિન્ન છે. જ્ઞાનીને રાગ દ્વેષ થવાનું કારણ નહીં થવાનું કારણ એ છે કે એ જોવે છે કે તે શબ્દો કે તે સંયોગો માત્ર જણાય છે પણ મને લાભ કે નુકસાન તો કરતા નથી. લાભ કરે તો રાગ થાય ને નુકસાન કરે તો દ્વેષ થાય, પણ એ તો કરતા નથી. એને વર્તમાનમાં પોતાને તપાસતા પોતાનું સ્વલક્ષી જ્ઞાન કામ કરી રહ્યું છે એમાં એને દેખાય છે કે મને લાભે નથી ને મને નુકસાને નથી, તેથી એને રાગે થતો નથી ને દ્વેષ પણ થતો નથી. તો બીજામાં લીધું છે કે એ પદાર્થની પર્યાય બીજા પદાર્થની પર્યાયમાં અકિંચિતકર છે. એ પોતે જોવે છે બીજા પદાર્થ નો સંયોગ છે એ તો ન તો મારામાં કોઈ લાભ કરે છે કે ન તો નુકસાન કરે છે. મારા પરિણામ રૂપી કાર્યને સ્વયં હું કરું છું એવો અનુભવ કરે છે અને તેથી મારા પરિણામ રૂપી કાર્ય હું કરતો હોવાથી તેમાં ગુણ થાય કે દોષ થાય તેની જવાબદારી મારી છે, કોઈ બીજા પદાર્થની
નથી.
ન્યાયની વાત તો વળી નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે. નિમિત્ત હાજર ન હોય, ભૂતકાળમાં પ્રસંગ બની ગયો હોય ને સંભાળી સંભાળીને રાગ દ્વેષ કરતા જોવામાં આવે છે કે ભાઈ પણ અત્યારે તો કાંઈ છે નહીં, તો એ વાત સાચી, પણ જાણે અત્યારે જ થતું હોય એ રીતે એને સંભાળી સંભાળીને રાગ દ્વેષ કરે છે. જી તો એ નિમિત્ત વિના પણ ભાવ તો બગડે છે. જો પોતે એવું લક્ષ કરે છે તો સ્વયં ભાવ એના બગડે છે. ભાવ બગડવા માટે નિમિત્ત હોય તો જ ભાવ બગડે અને નિમિત્ત ન હોય તો ભાવ ન બગડે એવો પણ કોઈ સિદ્ધાંત કે નિયમ નથી અને નિમિત્ત હોય તો બગડે જ એવો પણ કોઈ નિયમ નથી.
બરાબર,
માટે તે નિયમરૂપ નિમિત્ત પણ નથી. ભાવ બગડવામાં નિમિત્ત હોવું જ જોઈએ એવો કોઈ નિયમ પણ
નથી.
તેથી સિદ્ધ થાય છે, સાબિત થાય છે કે નિમિત્તના કારણે ભાવ બગડતો નથી. તે સ્પષ્ટ થાય છે કે નિમિત્તના કારણે ભાવ બગડતો નથી અને એવો સિદ્ધાંત જેણે સ્વીકાર્યો છે એનું જ્ઞાન સ્વલક્ષી કામ કરશે. જ્યારે ભાવ બગડશે ત્યારે એ સ્વલક્ષી જ્ઞાનથી કામ લેશે કે આ ભાવ બગડવાનું કારણ હું પોતે હોવાથી, મારી જ યોગ્યતા હોવાથી મારે મારામાં સુધાર કરવાનો રહે છે, સંયોગમાં નહીં.
નહીં,
ભાવ પોતે પોતાના કારણે બગાડે અને સુધાર કરવા જાય પરપદાર્થમાં ત્યારે રોગ ક્યાંય થાય છે, ગુંગડું ક્યાંય છે ને મલમપટ્ટી ક્યાંય લગાડે છે એવો ઘાટ થાય છે. એ કીધી માટે રોગ થયો જીવની પર્યાયમાં ઈલાજ ત્યાં કરવાને બદલે ઈલાજ કરે સંયોગમાં. જગતમાં બહુ કહેવાતા બહુ બુદ્ધિશાળી માણસોમાં પણ આ ગડબડ ગોટો છે. જગતમાં બુદ્ધિશાળી માણસો તો ઘણા છે, કહેવાય લોકો માને છે ને આ તોફાનો થાય છે અત્યારે, તો મકાનો દુકાનો બસો બીજું ત્રીજું સળગાવે છે, તોડે છે, ફોડે છે. એ જળ પદાર્થ નો શું ગુનો છે? કાલે એક્સિડન્ટ થયો છે, ખટારા વાળા એક્સિડન્ટ કર્યો છે, તમે ખટારો સળગાવી દીધો. કેમ કે ખટારા એક્સિડન્ટ કર્યો ને, માણસ તો એક્સિડન્ટ કરનાર ભાગીને પોલીસ માં હાજર થઈ જાય. ભૂલ તો છે ચલાવનાર ની છે, આ ખટારા ને તો બાળી જ નાખો. જગત ની અંદર કૂતરા ને લાકડી વાગે તો કૂતરો લાકડી ને બટકા ભરે એવો ઘાટ થાય છે. પણ હવે મારી કોને એ તો તું જોતો નથી. જેને લાકડી નો ઘા કર્યો એને તો તું કરડવા જતો નથી ને, જે તને વાગી એને આ વાગી ને મને લાકડી એને બટકા ભરે આ પરિસ્થિતિ થાય. એમ જીવ પોતાના દોષ ને જોતો નથી. આ સંયોગો મને દુઃખદાયક છે, આ સંયોગો ને હું હટાવું, આ સંયોગો મને દોષ નું કારણ છે એને હું હટાવી દઉં, એમ પોતાના દોષ ને જોતો નથી. અને સંયોગમાં ફેરફાર કરવાની બુદ્ધિથી વૃથા આકુલિત થાય છે, દુઃખી થાય છે, આકુરતા કરે છે. એથી કઈ એની આકુરતા મળતી નથી. એ વિષય ચાલ્યો છે 888 થી 888, 89, 90 એ બધા એક જ વિષય ઉપરના ગુણ છે. હવે એક બીજું પડખું લે છે કે અજ્ઞાની જીવ પણ પર પદાર્થ પ્રત્યે ઉદાસીન થાય છે. ધર્મના ક્ષેત્રમાં આવનાર અજ્ઞાની જીવ પર પદાર્થ પ્રત્યે ઉદાસીન થાય છે. વૈરાગ જેને લોકો કહે છે, વૈરાગ છે એટલે બધો ત્યાગ કર્યો છે, દીક્ષા લીધી છે, ફલાણો છે, ફલાણો, એ શું છે? એની નાળ પકડીને કહે છે કે અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે અથવા દ્વેષ હોય છે. એને પર પદાર્થ બુરા છે, ખરાબ છે એમ જાણીને એને પર પદાર્થ પ્રત્યે દ્વેષ થાય છે. દ્વેષ કહો, એને શોક કહો, ખેદ કહો, ખેદ કહો અથવા શોક કહો, એ ક્લેશિત પરિણામ છે. ભલે એ ત્યાગ કરે છે પર પદાર્થનો, પણ એ સંક્લેશ પરિણામ છે. એની અંદર કોઈ ક્લેશ વિનાના વિતરાગી પરિણામ નથી. અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે, એકલો શોક હોય છે એમાં કાંઈ જ. પણ ધર્મબુદ્ધિથી ત્યાગ કરે છે ને, કે ધર્મબુદ્ધિથી ત્યાગ કરે છે એમ ઉપર ઉપરથી લાગે છે, પણ અંદરમાં એને દ્વેષ અને ખેદ અને શોક ભરેલો છે. રૂંધાયેલો કસાય છે અત્યારે તને ઉપર ઉપરથી ન દેખાય, જાણે ધર્મની આરાધના કરવા માટે ઉત્સુક હોય એમ દેખાય, પણ અંદર કસાય બરાબર રૂંધાયેલો છે અથવા ધૂંધવાયેલો છે. એ ક્યારે બહાર ભભૂકી ઉઠશે એનો એને પોતાને પણ કંટ્રોલ રહેશે. એકલો શોક જ હોય છે એમ કહ્યું. ત્યાં ત્યાં ધર્મ હોય છે થોડો ઘણો એમ નથી, એમ એકલો શોક હોય છે. એક પદાર્થની પર્યાયમાં બીજા પદાર્થની પર્યાય અકિંચિત કર છે તેની તેને ખબર નથી. એ માને છે કે 5 ઇન્દ્રિયના વિષયો છે એ જીવને જીવના પરિણામ બગાડનારા છે, માટે મારે તેનો ત્યાગ કરવો છે. એમાં પણ કોઈ પુણ્યથી સંપન્ન માણસ હોય એ જ્યારે ત્યાગ કરે ત્યારે તો લોકોને એમાં ધર્મ હોવાનો ભાસ થાય છે. ખરેખર આ ધર્મી છે, એને સંપત્તિ હોવા છતાં એને એનો ત્યાગ કર્યો છે. પણ શું સમજીને ત્યાગ કર્યો છે, શું માનીને ત્યાગ કર્યો છે એ કોઈ વિચારતો નથી. એક પદાર્થની પર્યાયમાં બીજા પદાર્થની પર્યાય કાંઈ કરતી નથી, એને અકિંચિત કર કહેવામાં આવે છે. અ એટલે નહીં, કિંચિત એટલે થોડુંક પણ કરવું, એને કિંચિત કર કહેવામાં આવે. કિંચિત એટલે થોડું, જરાક તો કંઈક કરે કે ન કરે, પૂરું કાર્ય ન કરે પણ થોડું તો કરે કે ન કરે, શાસ્ત્રમાં એને અકિંચિત કર કહેવામાં આવ્યું છે. કાલે શ્લોક વાંચ્યો તો સઘળો સંબંધ નથી જીવ અને બીજા જીવને, કે જીવ ને બીજા પુદગળને, કે એક રસકણને કે બીજા રસકણને, સઘળો સંબંધ નથી. થોડોક સંબંધ ખરો કે નહીં, કે બિલકુલ સંબંધ નથી. એક પદાર્થ બીજા પદાર્થનું કાર્ય ત્યારે જ કરી શકે કે જ્યારે એમાં વ્યાપ્ય વ્યાપકપણાનો સદભાવ થાય. તો જો એક પદાર્થ બીજા પદાર્થમાં વ્યાપી ન શકતો હોય તો વ્યાપ વ્યાપકપણાના અભાવમાં એનું કાર્ય કેવી રીતે કરે? વળી પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય તો કરી જ રહ્યા છે, કોઈ પદાર્થ નવરો નથી, કાર્ય વિનાનો, કામ વિનાનો. કે બીજા પદાર્થની રાહ જોઈને બેઠો હોય કે બીજો પદાર્થ નિમિત્ત આવે ને મારામાં કંઈક કામ થાય, એવું તો કોઈ પદાર્થને વિશે નથી. સમસ્ત પદાર્થો અનાદિ અનંત પરિણમનશીલ છે, પરિણમનની ગતિમાં, પરિણમનથી ગતિશીલ છે. કેટલી એની પરિણામ પરિણામ કરવાની ગતિ છે, સ્પીડ છે, કે એક સેકન્ડમાં અસંખ્ય વાર એ પરિણામને બદલી નાખે. એટલી એક જ પદાર્થ, સમસ્ત પદાર્થ એક જ સેકન્ડમાં લાખ વારની, કરોડ વારની, અબજ વારની, એથી વધારે સંખ્યાથી બહાર જવું પડે. અસંખ્ય વાર પલટો મારી જાય છે. પર્યાય પરિણામ સ્વભાવ છે, પરિણમનશીલ સ્વભાવ છે. એક પર્યાયનો કાળ કેટલો? કે એક સમયનો. જગતના સમસ્ત પદાર્થની સર્વ પર્યાયનો કાળ કેટલો? પ્રત્યેક પદાર્થની કે એક સમયનો. એક સમય એટલે એક સેકન્ડનો અસંખ્યમો ભાગ. એક સેકન્ડ પકડાય છે, સમય તો છદ્મસ્તને પકડાતો નથી. તો પર્યાયથી પર્યાયાંતર થવું, રૂપથી રૂપાંતર થવું, અવસ્થાથી અવસ્થાંતર થવું, એ પ્રત્યેક પદાર્થ એક સેકન્ડમાં અબજોથી પણ, અબજોથી અબજો ગુણો એથી પણ વધારે વાર એ પલટો મારી જાય છે.
બરોબર.
આવા સ્પીડથી પરિણમતા પદાર્થને, કોઈ પણ પદાર્થને હું પરિણમાવું છું કે બીજો પદાર્થ મને પરિણમાવે છે, એમ જાણે તે વસ્તુના સ્વરૂપને, વસ્તુના વિજ્ઞાનને જાણતો નથી. આ તો વસ્તુનું વિજ્ઞાન છે ચોખ્ખું ચોખ્ખું. શાના માટે કરીએ છીએ માથાકૂટ? એ માથાકૂટ જેટલી અન્ય પદાર્થ, અન્ય પદાર્થ માટે કરે તે બધી વ્યર્થ ને મિથ્યા છે. ભગવાન એને મિથ્યા પ્રવૃત્તિ, મિથ્યા વૃત્તિ, મિથ્યા જ્ઞાન, મિથ્યા સંધાન, મિથ્યા આચરણ કહે છે. આ તો ભગવાન જીનેન્દ્ર સર્વજ્ઞની વાણીમાં આવેલું વસ્તુનું સ્વરૂપ છે.
બરોબર.
કે પ્રત્યેક પદાર્થ એક સેકન્ડમાં એક સમયમાં પલટો મારતો હોવાથી એક સેકન્ડમાં તો અસંખ્ય વાર પલટો મારે છે. કોઈ પર્યાય તારી રાહ જોઈને ઉભી રહે એવો અવકાશ નથી. સતત પરિણમતા પદાર્થમાં કોઈ કોઈને માટે ઊભો રહે એ વસ્તુના સ્વરૂપમાં નથી, સર્વજ્ઞ નથી કોઈ મતમાં. એનું કારણ કે કોઈ મતમાં સર્વજ્ઞ નથી, કેમ કે એક સમય તો સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યો છે અને સર્વજ્ઞ અનુસાર એની આ વાણી છે. એટલે ક્યાંય સર્વજ્ઞ નથી તો સર્વજ્ઞ અનુસાર વસ્તુનું સ્વરૂપ જાણવામાં નથી. બહુ સ્પષ્ટ વિષય કહે છે. એટલે તો શ્રીમદજીએ કહ્યું કે ધર્મ કહો, વસ્તુનો સ્વભાવ કહો, એ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો હોવો, કેમ કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. વસ્તુના પ્રકાશનું મૂળ
સર્વજ્ઞ,
વસ્તુનું સ્વરૂપ પ્રકાશન કોણે પ્રકાશન, એ સર્વજ્ઞ એ પ્રકાશન. એ સર્વજ્ઞ એ પ્રકાશન એ આપ્ત પુરુષે પ્રકાશન એમ કહેવામાં આવે છે. કેમ કે નિર્દોષ પરમાત્મા થયા, નિર્દોષ થયા તેથી કાંઈ અન્યથા કહે, દૂષિત વચન કહે, વૃષાવચન કહે, અસત્ય કહે, ફેરફારવાળું કહે એમ બને
નહીં.
એ નિર્દોષતાનું કારણ હતું. કોઈ એમ કહે કે જાણે અજાણે ભૂલ થઈ જાય, પણ સર્વજ્ઞને જાણે અજાણે ભૂલ થવાનો પ્રશ્ન નથી. સચરાચર વિશ્વને એક સમયમાં ત્રણેય કાળના પર્યાયો સહિત જાણતા હોવાથી કોઈ વાત અજાણી છે ને ભૂલથી કહે છે એ વાતનો પણ ત્યાં અવકાશ નથી, એ પ્રકારનો પણ ત્યાં અવકાશ નથી. એવા સર્વજ્ઞ જિનેન્દ્રની વાણીમાં આવેલું આ સ્વરૂપ છે કે જગતના સર્વ પદાર્થો પોતાની અનંત અનંત શક્તિથી સંપન્ન છે અને એક સેકન્ડમાં અસંખ્ય વાર પોતાની શક્તિથી કામ કરી રહ્યા છે. ગાડીમાં પેટ્રોલ ખૂટે ત્યારે ગાડી ઊભી રહી એમ કહેવાય, પણ ક્યારે કોઈ પદાર્થમાં પરિણામ શક્તિનું પેટ્રોલ ખૂટતું નથી, પરિણામ થવાની શક્તિનું પેટ્રોલ ખૂટતું નથી કે ક્યારે કોઈ પદાર્થનું કાર્ય બંધ થાય. કાર્ય બંધ થવાનો તો પ્રશ્ન જ નથી, પણ કાર્ય ધીમું પડવાનો પણ પ્રશ્ન નથી. જે સ્પીડથી એ કામ કરે છે એ સ્પીડથી એનાથી અનંત જ કામ કરે છે. હવે અનંત શક્તિ ખરી કે નહીં કહો? જો એનામાં કાર્ય કરવાની પરિણમવાની શક્તિ અનંત ન હોય તો પરિણમતા પરિણમતા ક્યારેક થાક લાગે, ક્યારેક શક્તિ ઘટે, ક્યારેક ડેપ્રિસિએશન કાંઈ ઘસારો પડે, તો ક્યારેક તો એ પરિણમનમાં મંદતા આવે કે ના આવે? અનંત કાળમાં નહીં, અનંત કાળમાં કોઈ પદાર્થને વિશે નહીં. પાછા અનંત પદાર્થો છે, અનંત પરમાણુ ને અનંત જીવો, તેમાં કોઈ પદાર્થમાં એવું ન બને કે ક્યારે પણ એને પરિણમતા બીજા સમયની વાર લાગે અને ઊભું રહી જાય પરિણમ તો. એની શક્તિ અનંત છે એ સ્વીકારવી પડે એવું છે,
બરોબર.
સ્વીકાર્યા વિના ચાલે નહીં એવો વિષય છે. માણસ તો હાલતા હાલતા થાકે તો એને ધીમું પડવું પડે. શરીર પણ ગમે એવી સોનાની ને હીરાની ભસ્મો ખાધી હોય, હીરા મોતીની ભસ્મો ખાય છે, કોઈ પણ જ્યાં 50 વટાવે ત્યાં એને કરચલી પીડ્યા વિના દેખાય. ભલે ગમે એવું સારું, એનો ઘસારો લાગે છે એમ દેખાય છે એ બધા સંયોગની વાત છે. એક રચકણ કે એક જીવમાં કોઈ ફરક પડતો નથી, એવું એનો પરિણમનશીલ સ્વભાવ છે. હવે એક પદાર્થ બીજા પદાર્થમાં કાંઈ કરે એ વાત ક્યાંથી આવી? એ વાત કદી બની શકતી
નથી.
પરંતુ તેની તેને ખબર નથી જે પર પદાર્થ ને દોષ નું કારણ જાણીને ઉદાસીન થાય છે, ત્યાગ કરે છે, તેને પર પદાર્થ મારામાં અકિંચિત કર છે એની એને ખબર નથી. તેથી પરદ્રવ્યની પર્યાયને બુરી જાણી દ્વેષપૂર્વક ઉદાસીન ભાવ કરે છે, એને દ્વેષ થાય છે અને દ્વેષથી એનો ત્યાગ કરે છે. પહેલા રાગથી ગ્રહણ કરતો હતો, હવે દ્વેષથી ત્યાગ કરે છે. શું કર્યું એને કે હજી ત્યાંનો ત્યાં છે, કાંઈ ફેર નથી. રાગનું સ્થાન દ્વેષે લીધું. તો રાગ કરતા દ્વેષ સારો કે નહીં? કોણ એમ કહેશે કે રાગ કરતા દ્વેષ સારો છે? એ ન્યાયથી તો સ્વીકારી શકાય એવો વિષય છે. ઉદાસીનતા શું છે એ નીચે લેવું છે. પણ પરદ્રવ્યના ગુણદોષ ન ભાષે એ જ ખરી ઉદાસીનતા છે. ગુણદોષ ન ભાષે એટલે શું? પણ તે પદાર્થ મારામાં ગુણ કરે છે કે મારામાં દોષ કરે છે એમ ન જાણવું, એમ કહેવું છે. પણ પરદ્રવ્યના ગુણદોષ ન ભાષે એ જ ખરી ઉદાસીનતા છે. એટલે કે પર પદાર્થ મને ગુણ કરતા નથી કે પર પદાર્થ મને દોષ કરતા નથી એવું જાણવું તે ખરી ઉદાસીનતા છે.
બરોબર.
ત્યારે તે પદાર્થ સાથે પોતાના ગુણદોષને કે સુખ દુઃખને પ્રયોજન નથી એમ જાણતા તે પદાર્થ પ્રત્યેનો રાગ અને દ્વેષ વિનાનો જે ભાવ રહે છે તેને ઉદાસીનતા કહેવામાં આવે છે. એ ખરી ઉદાસીનતા છે.
બરોબર.
એ જ ખરી ઉદાસીનતા છે. એટલે કે એનો અર્થ કર્યો છે દોષનો ભાષ એનો. એટલે કે પરદ્રવ્ય ગુણ કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને, અને માને તે જ્ઞાની
નહીં.
પરદ્રવ્ય ગુણનું કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને, અને જ્ઞાની એમ માને તો એને જ્ઞાની કહેવાય નહીં, એ અજ્ઞાની કહેવાય. અર્થાત અજ્ઞાની જ એમ માને કે પરદ્રવ્ય ગુણ દોષનું કારણ છે, જ્ઞાની તો એમ કદી માનતા નથી. તકલીફ ક્યાં પડે છે કે જેવું જ્ઞાન તો થયું ચોથા ગુણ સ્થાને, ત્યાગ કર્યો પાંચમા ગુણ સ્થાને, પછી ત્યાગ કર્યો ને અને પછી છઠ્ઠા ગુણ સ્થાને સર્વ ત્યાગ કર્યો, અહીંયા દેશ ત્યાગ કર્યો, પછી સર્વ ત્યાગ કર્યો, વળી જ્ઞાનસ્ય ફલવીર્તિ, જ્ઞાનનું ફળ તો વીર્તિ છે. અને મોક્ષ માર્ગમાં એવું જોવામાં આવે છે કે જેને જ્ઞાન થાય છે એ પછી જ્ઞાન થયા પછી ત્યાગ કરે છે. એવા કોઈ જ્ઞાની નથી કે જેને જ્ઞાન થયા પછી ત્યાગ ન કર્યો હોય, એવા તો કોઈ જ્ઞાની નથી. તો પછી એણે પરદ્રવ્યને દોષનું કારણ નહોતું તો શા માટે ત્યાગ કર્યો? જો પરદ્રવ્ય તો એનું કાંઈ બગાડતું નહોતું તો પછી શા માટે એણે ત્યાગ કર્યો? આમ દલીલ આવે કે એને પરદ્રવ્ય પ્રત્યે જેમ દોષ નહોતું કરતું એમ ગુણ પણ નહોતું કરતું, એ વાત એની હતી કે નહીં? ન તો પરદ્રવ્ય એને ગુણનું કારણ છે કે ન તો પરદ્રવ્ય એને દોષનું કારણ છે. તો જેની સાથે ગુણનું કે દોષનું કારણ નથી એની સાથે નિસ્બત રહેતી નથી. એટલે તે પદાર્થને અંગીકાર કરવાનો જે વિકલ્પ છે એ શાંત થાય છે. વિકલ્પ શાંત થાય છે ત્યારે તે નિમિત્તનો અભાવ જોવામાં આવે છે. ત્યારે તે વિકલ્પ તે પદાર્થના ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી, ગ્રહણનો વિકલ્પ નથી ને ત્યાગનો પણ એને વિકલ્પ નથી. એને ત્યાગ કહેવામાં આવ્યો છે. ગ્રહણ ત્યાગનો વિકલ્પ નથી એને ત્યાગ કહેવામાં આવ્યો છે. પણ અજ્ઞાનથી લોકો એમ જુએ છે કે એને ત્યાગનો વિકલ્પ છે, અને ત્યાગનો વિકલ્પ છે ત્યારે પોતાના અભિપ્રાયથી એમ માપે છે કે જેમ હું પર પદાર્થને દોષનું કારણ સમજું છું તેમ એને પણ દોષનું કારણ સમજીને ત્યાગ કર્યો છે. પણ ખરેખર દોષનું કારણ પર પદાર્થ નથી, પોતે લક્ષ્ય કરે તો દોષનું નિમિત્ત છે, અને તે નિમિત્તના ત્યાગનું વિધાન પણ આવે. વ્યવહારની ભાષાથી ત્યાગનું વિધાન પણ આવે. જ્યારે ત્યાગનું વિધાન આવે ત્યારે એમાં દોષનું નિમિત્ત જાણીને દોષનો નિષેધ કરવા અર્થે એવું વિધાન કર્યું છે. દોષનો નિષેધ કરવા માટે એવું વિધાન છે. પદાર્થ દોષ કરનારો છે તે પદાર્થ દોષ કરનારો છે એવું ત્યાં ક્યારે સાબિત કરવું નથી, પણ એવી ભાષા છે ટૂંકી કે દોષનો નિષેધ કરવા માટે દોષના નિમિત્તનો નિષેધનું કથન આવે. માણસ એમ કહે કે દારૂ ન પીવો, શું કે દારૂના જે ગુણદોષ છે એને સમજે છે, એ એમ કહે છે કે દારૂ પીવા જેવો નથી, તો એમાં એના ગુણદોષનો ખ્યાલ છે. દારૂનો ત્યાગ કરાવે છે, પણ ખરેખર દારૂનો ત્યાગ કરાવવાનો ત્યાં હેતુ નથી, દારૂ પીવાની વૃત્તિનો ત્યાગ કરાવવો છે. મૂળમાં જે વૃત્તિ છે એ વૃત્તિના નિષેધ અર્થે પદાર્થનો નિષેધ કરવામાં આવે છે. આવો પણ ખુલાસો છે શાસ્ત્રોની અંદર, આ ખુલાસો છે કે વૃત્તિના નિષેધ અર્થે વૃત્તિ જેના ઉપર જાય છે સ્વયં જાય છે, એ પદાર્થ એને ખેંચતી નથી પણ સ્વયં જાય છે, એટલે એ પદાર્થનો નિષેધમાં વૃત્તિનો નિષેધ કહેવો છે. જે હેતુ છે કથનનો જે હેતુ છે એ આવો છે, પણ જે મૂળ હેતુને ન સમજાય એને હેતુ છોડી દીધો અને પદાર્થને જે શબ્દ અનુસાર જે એનો અર્થ છે એને પકડીને એમ ખ્યાલ રાખો કે આ પદાર્થ છોડાયો છે. પદાર્થને છોડવા ગ્રહણ કરવાનો કોઈ પ્રશ્ન જ બીજા પદાર્થને વિશે ઉત્પન્ન થતો નથી. પદાર્થ તો છૂટો જ પડ્યો છે. જ્યારે કોઈ માણસે દારૂ પીધો ત્યારે એના આત્મામાં દારૂ ગયો છે? દારૂ પીવાનો એનો જે ભાવ છે એમાં દારૂ ચાલ્યો ગયો છે? અથવા જે દારૂ પીવાનો ભાવ છે એ દારૂમાં ચાલ્યો ગયો છે? દારૂ જે પ્રવાહી છે એમાં ન તો પીવાનો ભાવ ગયો છે કે ન તો પીવાના ભાવમાં એ ગયો છે? એની જે વૃત્તિ છે એને નુકસાનનું કારણ છે એનો નિષેધ કરાવવામાં આવે છે. વસ્તુ તો પડી છે ત્યાં ને ત્યાં પડી છે, જગતની જગતની વસ્તુ તો જગતમાં જ પડી છે, ચાહે બાટલીમાં હોય. લોકો તો હવે બુદ્ધિશાળી બહુ છે ને, બહુ તર્ક આવે છે કે જો ભાઈ દારૂ ખરાબ હોય ને તો સૌથી વધારે નુકસાન બાટલીને થવું જોઈએ દારૂને. લોકો કેવા તર્ક કરે છે, કેમકે દારૂની બાટલીમાં તો 24 કલાક દારૂ પીળો રહે છે. જો દારૂ પોતે ખરાબ હોય તો દારૂની બાટલી સૌથી દોષિત હોવી જોઈએ, પછી માણસનું શરીર કે માણસ. દારૂ ખરાબ નથી આવી રીતે ન્યાય તો લૌકિક જેનો આવા ન્યાય તો કાઢે, એનો અર્થ એ છે કે જીવને વસ્તુના સ્વરૂપ અનુસાર ગુણ કેળવવા માટે પણ વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન શ્રદ્ધાન કરીને ગુણ કેળવવા જોઈએ.
બરાબર,
સ્વરૂપથી વિપરીત જઈને ગુણ કેળવવા કોઈ ચાહે તો ઉપર ઉપરથી એ ગુણ કેળવવાની વાતો ગમે તેટલી સારી લાગતી હોય તો પણ ગુણ નહીં કેળવાય, ઊંધા શ્રદ્ધા અને જ્ઞાનનું પોષણ. અને એમાંથી ક્યારે કેટલો દોષ ફાટી નીકળશે એનું કોઈ માપ રહેશે
નહીં.
કેમ કે સમસ્ત પ્રકારના દોષની પરંપરાનું મૂળ કારણ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. જેટલા દોષની પરંપરા ચાલી છે એ સર્વનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. ગુરુદેવે તો ઝંડો જ એવું પાડ્યો છે. વસ્તુનું સ્વરૂપ આ છે. દ્રવ્યાનું યુગનું પ્રધાનપણે વિશેષ ચર્ચા એમને, અને એ અનુસાર એમણે કર્ણાનુયોગ, ચરણાનુયોગ, કથાનુયોગ એ બધાનુયોગનો એને મુખ્ય રાખીને બધું સ્પષ્ટીકરણ એક વિશિષ્ટ. એટલે શું કહ્યું, પરદ્રવ્ય ગુણનું કે દોષનું કારણ છે એમ જ્ઞાની ન માને, પોતાને પોતારૂપ જાણે અને પરને પરરૂપ જાણે તે જ ખરી ઉદાસીનતા છે. પોતા સિવાયના જગતના સમસ્ત જળચેતન પદાર્થો તે પરપદાર્થો છે, અને પરપદાર્થો પારકા હોવાથી મને લાભ ને નુકસાનનું કારણ નથી, એમાં સાચી ઉદાસીનતા ઉત્પન્ન થાય છે. એ ઉદાસીનતાને અધ્યાત્મની જનની કહી છે બનારસી દાસે. અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, આપ સુપ્રવાહીપ્રમ છે, આમાંથી અધ્યાત્મ જન્મે છે. ખોટી ઉદાસીનતા અને કૃત્રિમ વૈરાગ્યથી કદી અધ્યાત્મ ઉત્પન્ન થતું
નથી.
એના ઉપર જ હજી આગળનો 891 નો બોલ છે, એ પણ એ જ વિષય બતાવી કે અજ્ઞાનીને સાચી ઉદાસીનતા હોતી નથી, જે વાત આગળ લીધી છે એ જ વાત અહીંયા દોહરાવી છે. ઉપર એમ કહ્યું કે અજ્ઞાનીની ઉદાસીનતામાં એકલો શોક જ હોય છે, ખેદ જ હોય છે, દ્વેષ જ હોય છે. અન્ય મતમાં પણ લોકોને વૈરાગ ત્યાગ નથી કાંઈ, અન્ય મતમાં પણ લગ્ન દિગંબર બાવાઓ થયા છે, થાય છે, આજે છે, એ પણ જ્ઞાન ધ્યાન તપ પોતાના પ્રમાણે તો બધા કરે છે, એનો પણ ત્યાગ છે કે નહીં? જો એ જ ધર્મ હોત તો બધાને ધર્મ થયો એમ લાગવું પડે, એવું તો કોઈ વસ્તુનું સ્વરૂપ
નથી.
વસ્તુના સ્વરૂપને અનુસરીને એના પરિણામ થાય ત્યારે તે પરિણામ પરપદાર્થથી વિમુખ થઈને પોતાના સ્વરૂપની અભિમુખ થાય છે, સન્મુખ થાય છે, અને ત્યારે એને સમ્યક થયું એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી એવી દિશા ન પલટે, પરપદાર્થને લાભ નુકસાનનું કારણ નથી એમ માનીને એનાથી ઉપેક્ષિત થઈને ઉદાસીન થઈને એનાથી વિમુખ થનારા પરિણામ જ્યારે સ્વરૂપને ઓળખીને સ્વરૂપના અંદરના ગુણ નિધાનથી આકર્ષાયને સ્વરૂપ સન્મુખ પરિણામ થાય ત્યારે એને પોતાના પરમાત્માને ઓળખીને અનુસરણ કર્યું છે, તેથી એને સમ્યક થયું એમ કહેવામાં આવે છે. એ સમ્યક છે, જેટલું સમ્યક છે તે બરાબર છે, યથાર્થ છે, અને બાકીનું બધું મિથ્યા છે. સમ્યક સિવાયનું બધો મિથ્યા છે. પણ આટલો બધો ત્યાગ કરી નાખો કે ગમે એટલો ત્યાગ કરી નાખો, આટલું બધું તપ કર્યું એ ગમે એટલું તપ કર્યું, બધું જ મિથ્યા છે. એનાથી આત્માના ગુણમાંથી કાંઈ ગુણવાન દર્શપણ ઉત્પન્ન થાય છે એવું બનતું
નથી. બરાબર.
અજ્ઞાનીને સાચી ઉદાસીનતા હોતી નથી, પરદ્રવ્યના ગુણદોષ ન ભાસે એમ. આગળ પાછા દીધી છે, ગુણ દોષ ન ભાષે. ન ભાષે એટલે શું? તો સાચી ઉદાસીનતા થાય. એટલે ત્યાં ગુણ દોષ ન ભાષે એટલે ગુણ કરનાર છે એટલે લાભ કરનાર છે, અને દોષ એટલે નુકસાન કરનાર છે એમ ન ભાષે. પરદ્રવ્ય ગુણ કરનાર છે કે પરદ્રવ્ય અવગુણ કરનાર છે? દોષ એટલે અવગુણ કરનાર છે. મને લાભ કરનાર છે કે નુકસાન કરનાર છે એમ ન ભાષે ત્યારે સાચી એને ઉદાસીનતા થાય. પરદ્રવ્યના દોષને અને ગુણને તો બરાબર જાણે છે, ગુણ દોષ ન ભાષે પરદ્રવ્યને. એટલે પરદ્રવ્યમાં રહેલા ગુણ દોષને ન જાણે એમ નહીં, પરદ્રવ્યમાં રહેલા એના ગુણધર્મોને તો જાણે, એની વિકૃત અવિકૃત પર્યાયોને જાણે, પણ તે એમ જાણે કે તેથી મને લાભ ગુણ નથી, તેથી મને દોષ કે અવગુણ નથી, દોષી એમ જાણે એમ કહેવાનું છે. મિત્ર વળી અનર્થ ઉપાડે કે પરદ્રવ્યના ગુણ દોષ ન ભાષે, તો પછી એનો અર્થ એ થયો કે પરદ્રવ્ય સંબંધીનું પણ અજ્ઞાન થઈ ગયું. પરદ્રવ્યના સ્વરૂપની ખબર ન હોય તો જ એના ગુણ દોષ ન ભાષે, માટે પરદ્રવ્ય સંબંધીનું અજ્ઞાન થયું એમ અહીંયા કહેવા માંગતા નથી. એનામાં જે ગુણધર્મો છે એને તો જાણે, જેવા છે એવા જાણે, પણ જાણે એમાં એમ ન જાણે કે આ મને લાભનું કારણ છે, આ મને નુકસાનનું કારણ છે એમ ન જાણે, એટલી વાત છે. એ પ્રકાર જેવો છે ભાષા. એટલે સુગંધ ને સુગંધ જાણે કે આ પ્રકારની ગંધ છે, જેને સુગંધ કહેવામાં આવે છે લૌકિકમાં. દુર્ગંધ ને દુર્ગંધ જાણે કે આ પ્રકારની ગંધ છે, જેને લોકો દુર્ગંધ કહે છે, એનું નામ છે. તો ગંધ તો ગંધ છે, પણ સુગંધ ને દુર્ગંધ તો એનું નામ છે. એમ એને જેમ છે તેમ જાણે, પણ સુગંધ મને સારી છે ને દુર્ગંધ મને સારી નથી લાગતી એમ ન જાણે એમ કેમ.
બરોબર.
સુગંધ મને ગુણ કરે છે ને દુર્ગંધ મને અવગુણ કરે છે એમ ન જાણે, એટલું લેવું છે. એને ગુણ દોષ નો ભાષા એમ કહેવામાં આવે. ગુરુદેવ કહેતા હતા, સંસારીઓની વાત કરે ત્યારે અનેક પ્રકારના દ્રષ્ટાંત આપે, ત્યારે એમ કહે કે આ બધા સંસારમાં આવા બધા પ્રકાર ઊભા થાય છે, ભલે અમે સંસારમાં આવ્યા નથી, પણ એ બધું કેમ ચાલે છે એની બધી, આખો સંસાર કેમ ચાલે છે એની બધી ખબર છે. એટલે એના ગુણદોષ તો બધા જાણે છે, લોકો કેમ પરિણમે છે, કેવી કેવી ચતુરાઈ કરે છે, શું કરે છે, નથી કરતા ચતુરાઈ કયો મારી ભાષામાં, બાકી તો એને ષઠતા કહો જે કહો તે તીઠાઈ કહો, એ બધું જાણે છે, ખ્યાલમાં આવે છે, જ્ઞાની સમજે છે, પણ એથી પોતાને લાભે નથી અને નુકસાને નથી એમ જાણીને તેનાથી ઉદાસીન થાય છે, અર્થાત વિમુખ થાય છે, એનાથી રાગ દ્વેષ કરતા નથી. પરદ્રવ્યના દોષને અને ગુણને તો બરાબર જાણે છે, એનામાં રહેલા એના ગુણને ને એના દોષને, પણ પરદ્રવ્ય મને હિતકર છે અથવા ગુણ કરતા છે કે અહિતકર છે અથવા દોષકર છે એમ માને નહીં, તેનું નામ એનો અર્થ પરદ્રવ્યના ગુણ દોષ ન ભાષે એમ સમજવું ચોખ્ખું કહ્યું છે. કહ્યું કે પરદ્રવ્યના ગુણ દોષ ન ભાષે એ મૂળ છે ટોડરમલજીની ભાષા, મોક્ષ માર્ગ પ્રકાશક ઉપરના પ્રવચનો છે, ટોડરમલજીની એ ભાષા છે મૂળમાં શાસ્ત્રમાં, કે પરદ્રવ્યના ગુણ દોષ ન ભાષે ત્યારે જ જીવને સાચી ઉદાસીનતા થાય છે, એવી વાત આવે છે મોક્ષ માર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં પ્રવચન છે. સાતમા અધિકારમાં એવો ભાષા પ્રયોગ છે, એનો પોતે ખુલાસો કર્યો છે કે પરદ્રવ્યના ગુણદોષ ન ભાષે એનું નામ, એનો અર્થ એવો કે કોઈ પણ પરદ્રવ્ય મને હિતકર છે કે અહિતકર છે એમ માને નહીં, તેનું નામ પરદ્રવ્યના ગુણદોષ ન ભાષે એમ સમજવું. આમ સ્પષ્ટીકરણ આપ્યું છે. મૂળ શબ્દો તો ટોડરમલજીના મોક્ષ માર્ગ પ્રકાશ ના જ્ઞાનમાં ભાસે છે, ભાસે છે એટલે લાગે છે. જેને ગુણ દોષ પરદ્ર વિના ભાસે છે એને એમ લાગે છે કે આ મને ગુણ કરે છે ને આ મને અવગુણ કરે છે, એમ ન ભાસવું જોઈએ એમ કહે છે. અને જીવા એના ગુણધર્મો છે એ ભલે જ્ઞાનમાં જણાય, સુગંધની પર્યાય સુગંધ રૂપે જાણવામાં આવે, એ કાંઈ દુર્ગંધ રૂપે જાણવામાં ન આવે. સુગંધ હોય તો સુગંધ રૂપે જ્ઞાનમાં જણાય સૌને, પણ જેને સારી છે લાભનું કારણ છે એમ જણાય છે એ ગડબડ છે, એ ખોટું જણાય છે જ્ઞાનમાં. જે પદાર્થ જ્ઞાનમાં ભાસે છે તે ભિન્ન પદાર્થ છે, તે ભિન્ન રહીને ભાસવો જોઈએ કે ભિન્ન રહીને અભિન્નપણે ભાસવો જોઈએ, આ સવાલ છે. જ્ઞાનમાં પર પદાર્થનું ભાસનું થાય છે એવો એનો સુપર પ્રકાશક સ્વભાવ છે. તો પર પદાર્થ ભાસવો કેવો, પ્રતિબિંબિત થવો કેવો, જે ભિન્ન છે તે ભિન્નપણે ભાસવો જોઈએ. એના બદલે મને ઠીક લાગે છે ને મને લાભ કરે છે ને મને નુકસાન કરે છે એમ ભાસે છે, ત્યારે એને પર પદાર્થનું જે ભિન્નત્વ છે, પર પદાર્થનું ભિન્નપણું છે, એ એને ભિન્નપણું હોવા છતાં ભાસતું નથી, એ એનું અજ્ઞાન છે. અથવા વિપરીત જ્ઞાન છે એમ કહો, અજ્ઞાન છે અથવા વિપરીત જ્ઞાન છે. નામાં વાત તો ટૂંકી છે કે પર પદાર્થો ભિન્ન છે એને ભિન્ન જાણવા છે, શરીર આદિ ભિન્ન છે એને ભિન્ન જાણવું છે, ભિન્ન છે એને ભિન્ન નથી જાણતો. જેટલા સંયોગ છે, શરીર ઘર કુટુંબ પરિવાર પરિવારના સભ્યો એ સિવાય જેટલા કોઈ સંબંધ કરતા પદાર્થો ગણવામાં આવે છે વ્યવહારે જગતની દ્રષ્ટિએ, તે તમામ પદાર્થો આ જીવથી જ્ઞાનધારી જ્ઞાનમય જ્ઞાનવાન એવા આ જીવથી ભિન્ન છે. એ ભિન્નને ભિન્ન જાણવા એટલું કામ છે, મૂળમાં કામ તો આટલું જ છે, છે એમ જાણવા છે, કાંઈ કરવું નથી એને. કઈ અભિન્ન થઈ ગયા છે ને ભિન્ન પાડવા છે એમ નથી, ભિન્ન છે અને ભિન્ન જાણવા છે બસ, જે નથી જાણતો તેથી એમ એને ઉપદેશ છે કે તું જાણ. અભિન્ન જાણે છે એને ઉપદેશ છે કે તું ભિન્ન ને જાણ, બસ આટલી વાત છે.
બરોબર,
આથી કોઈ બીજી લાંબી ચોડી વાત
નથી.
પછી એને સમજાવવા માટે ન્યાય ગમે એટલા આપે, પણ મૂળમાં વાત આટલી છે, ભિન્ન છે એને ભિન્ન ન જાણે તો એને અજ્ઞાન ઉપસ્થિત થાય છે, અજ્ઞાન ઉત્પન્ન થતા એને દોષની પરંપરા ચાલે છે અને જીવ દુઃખી થાય છે, એને દુઃખનો અનુભવ થાય છે. સુખ સ્વભાવી હોવાથી દુઃખ ચાહતો નથી, ઈચ્છતો નથી. નિષ્કારણ કરુણાથી જ્ઞાનીઓ ગુરુઓ કહે છે કે ભાઈ તું દુઃખી થાશ એમાં તારું સ્વયંનું અજ્ઞાન જ કારણ છે ને, બીજું કાંઈ આમાં કારણ નથી. અમને ઉપાય જીડ્યો અને અમે સુખી થયા, એ સુખના રસ્તે ચાલતા ચાલતા તને આંગળી ચિંતા જઈએ છીએ કે જો ભાઈ આ તું દુઃખી થવાનું કારણ આ છે, સુખી થવાનું તારું કારણ આ છે, બાકી અમારે પણ કઈ લેવા કે
લેવા,
એમ કહીને અમારે કઈ જોઈતું
નથી.
તેથી એને નિષ્કારણ કરુણા કહેવામાં આવે છે, કારણ નથી એમ કહેવા પાછળ કોઈ કારણ, પોતાના અંગત કારણથી એક વાત કહેતા નથી. એકાંત પરાનુકંપા રૂપ છે જ્ઞાનીનો ઉપદેશ, એકાંત પરાનુકંપા પરની અનુકંપા છે. વૃથા દુઃખી થાય છે, માત્ર ગેરસમજણથી અણસમજણથી દુઃખી થાય છે, જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું સમજે તો એનું દુઃખ મટે, આમાં ન તો કઈ મારી પાસેથી મારે એને દઈ દેવું છે કે એમ કહીને નથી, મારે એની પાસેથી કઈ એમાંથી કઈ વાત કે પરદ્રવ્ય મને હિતકર છે કે અહિતકર છે એમ માને નહીં, તેનું નામ પરદ્રવ્યના ગુણ દોષ ન ભાષા એમ સમજવું. પણ પરદ્રવ્યના જે ગુણ દોષ એટલે એના જે ગુણધર્મ છે એને તો જેવા છે તેવા બરાબર જાણે. પોતાનો શુભાશુભ ભાગ નુકસાનકારક છે અને પોતાનો સ્વભાવ ત્રિકાળી સ્વભાવ લાભદાયક છે, તો લાભ સ્વરૂપ જ છે. લાભ સ્વરૂપ છે એનું લક્ષ કરે છે ત્યારે એને લાભદાયક છે એમ કહેવામાં આવે છે. શુભાશુભ ભાવ દુઃખમય ભાવ હોવાથી, આકુળતા સ્વરૂપે હોવાથી, મલિન અને અશુચિ હોવાથી એ નુકસાનકારક છે એમ કહે છે. એમાં અશાંતિને જોઈને અશાંતિ ને નુકસાન નું અહીંયા નામ આપ્યું છે. અને ત્રિકાળી સ્વભાવમાં અનંત 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 શાંતિ ને સુખ ભરેલું હોવાથી એને જોતા, પોતા સ્વરૂપે એને જોતા પરિણામમાં પણ શાંતિ વ્યાપે છે, તેથી એને સુખદાયક કહે છે, લાભકારક કહે છે. આ નુકસાનકારક છે ને આ લાભકારક છે. પણ લાભ એટલે શાંતિ ઉત્પન્ન થવું ને નુકસાન એટલે અશાંતિ ને દુઃખ નું ઉત્પન્ન થવું. અહીંયા લાભ નુકસાન ની ટર્મ આટલી જ છે
બરોબર.
લાભ એટલે પૈસા આવવા ને નુકસાન એટલે પૈસા જવા, એ વાત અહીંયા
નથી બરોબર.
અનુભવ પર્યાય નો હોવાથી લાભ નુકસાન પર્યાય ની મર્યાદામાં છે. દ્રવ્ય માં તો કઈ પ્રશ્ન રહેતો
નથી,
એને લાભે નહીં ને નુકસાન નો, લાભ નુકસાન થી પર છે. નિજ આત્મતત્વ લાભ નુકસાન થી
પર છે,
પર છે. મૂળ સ્વરૂપ તો લાભ નુકસાન થી પર છે, પર્યાય થી પર છે ને એટલે લાભ નુકસાન થી પર છે.
સ્તુતિ પછી પાછી બેસવાનું છે.